एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार सुरेश जोशीनी वार्ता थिगडू ऑडियो पठन दैवत जोशीपुरा। पश्चिममां क्षितिज पर वादळा छवायेला हता, तेथी आथमवावेला सूरजनी रतुमड़ी आभा देखाती नहोती। सहज वादळ आछा हता, त्यांथी रताशनी नानी शी लकीर घड़ीभर देखाय न देखाय ने छवाता जता अंधारामां अलोप थई गई, जाने कोई नागणे बटकू भरी अंधारना झेरनी कोथळी ठालवी दीधी। ए ठलवायेलो अंधकार प्रभाशंकर ने पण चारे बाजूथी घेरी वळ्यो। प्रभाशंकरे गोखलामांथी पाननी चमची लीधी, એ ખોલીને આંખો ઝીણી કરીને જોયું તો અંદર ચીમળાઈ ગયેલું અર્ધું જ પાન હતું। બે દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો। પ્રભાશંકરે ખૂબ કાળજીથી અર્ધા પાનના બે ભાગ કર્યા, એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો ને બીજા ટુકડા પર ચૂનો કાથો ચોપડવા લાગ્યા। પાન મોઢામાં મૂક્યું, માથે તમાકુની ચપટી ભરીને મોઢામાં મૂકી। બાર શેરીના દીવાના પ્રકાશનો એક લીસોટો આગલા ઓરડામાં પડતો હતો, તેને અજવાળે ખીંટીએ ભેરવેલો કોટ લઈને પહેર્યો, ટોપી માથે મૂકી। ઘૂંટડો પાણી પીને જ બહાર નીકળવાની એમને ટેવ હતી। પાર્વતી ડોશી જીવતા હતા ત્યાં સુધી તો બહાર જવાનો વખત થાય કે તરત પાણીનો પ્યાલો લઈને હાજર રહેતા, એવી નાની નાની ઘણી વસ્તુ આ છેલ્લા એક વર્ષથી એમને જાતે જ કરી લેવી પડતી। પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા ને ઘૂંટડો ગળે ઉતારીને પાછા વળતા હતા, ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમની કોટની બાંહી ઝાલીને એમને રોક્યા। એમનાથી એકાએક પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? નિસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો થઈ ગયો। પ્રભાશંકર આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા। તપકીરનો સડાકો લઈને સહેજ ખોખારો ખાઈને મકુજે કહીને પાર્વતી ડોશીને વાત કરવાની ટેવ હતી। મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી પ્રભાશંકર ઘણીવાર શૂન્ય મનસ્ક બની જતા, ત્યારે ઘણું ખરું એમની બાંહી ખેંચીને બોલાવવાની પાર્વતી ડોશીને ટેવ પડી ગઈ હતી। પ્રભાશંકરને યાદ આવ્યું, પરણ્યાને બે એક વર્ષ થયા હશે, ત્યારે તો એમના ડોસાડોસી ઘરમાં હતા, જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં જ હતા। એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડાની બહાર નીકળવા જતા હતા, ત્યાં આમ જ કોટની બાંહી ખેંચીને એમને ઊભા રાખીને પાર્વતીએ પોતે માતા થવાની છે તેના શુભ સમાચાર આપ્યા હતા। સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવીને રહેવાનું, બે ઘડી એકાંત મેળવીને એક બે શબ્દ બોલવાનું પણ ભાગ્ય જ બનતું। રાતે મા બાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સુવા જાય ત્યારે પાર્વતી પથારીને એક ખૂણે આખા દિવસના કામથી થાકેલી ઊંઘે ઘેરાતી આંખે માંડ જાગતી બેઠી હોય, આમે તે પ્રભાશંકર ચાર શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ। મરણ આવ્યું તે દિવસે પાર્વતીએ પણ આમ જ હાથ પકડીને રોકતા કહેલું, આજે ન જાઓ તો ન ચાલે? પણ પછી તરત જ પ્રભાશંકર નિત્ય નિયમમાં કશો ભંગ પડે તે સાંખી લેતા નહીં તે જાણીને વાત બદલી નાખીને કહેલું, ના ના, એ તો મને અમથું જ જરા મનમાં એમ થયું, લો એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ। આથી બારણાના આગળામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવાતા ઊભા રહી જઈને એકદમ એમનાથી પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? પણ પેલો તપકીરનો સડાકો ને મકુજેનો ટવકો સંભળાયા નહીં એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા, શું છે કોટ ફાટ્યો છે એમ કેવું છે ને? તે શું થીગડું મારું? પણ સોય દોરો ક્યાં છે? પછી થોડી વાર અકળાતા હાથ મસળતા પ્રભાશંકર એમને એમ ઊભા જ રહી ગયા। પછી જાણે પાર્વતીનો નાખુશ થયેલો ચહેરો જોયો હોય તેમ બોલ્યા, પણ તું જ કહેને, હું શું કરું? વહુને મારાથી વારે વારે કહેવાતું નથી, વારું થીગડું મારું છું પછી છે કાંઈ? થીગડું શબ્દ ચારેક વાર ફરી ફરીને બોલ્યા ને એમને વળી યાદ આવ્યું, એક સાથે ત્રણ ચાર વર્ષ નબળા ગયા, ઘર ખોરડા આગમાં બળી ગયા, જમીન તો તસું સરખી હતી નહીં, બાપ ગામોટું કરતા, બહેનોને પરણાવવાની, આથી 15 વર્ષની વયથી જ પ્રભાશંકર એક વેપારીની દુકાને તમાકુના પડીકા વાળવા બેસી ગયા। વર્નાક્યુલર ફાઇનલ તો પાસ કરેલી એટલે પાંચેક વર્ષ રાહ જોયા પછી આખરે બહુ દૂરના અજાણ્યા ગામમાં 15 રૂપિયાની પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી મળી ગઈ. ઘર ખર્ચ, બહેનોના લગ્ન, આ બધું ઉપાડતા 35 તો થઈ ગયા. આખરે પ્રભાશંકરને પરણવાની અનુકૂળતા થઈ. પરણ્યા પછી આણું કરવા સાસરે ગયા ત્યારે પાર્વતી જોડે જે વાત થઈ તે એમને યાદ આવી. એમણે કહેલું, મારી તો ઉંમર મોટી થઈ, સંસારનો ઢસરડો કરતા મારો રસ્તો બધો સુકાઈ ગયો, તને મારી જોડે ફાવશે? પાર્વતીએ એની સખીએ શીખવેલો જવાબ આપ્યો હતો, તમે જ મારે મન બધું છો, પછી મારે બીજા કશાની શી જરૂર? પ્રભાશંકરે ઉમેરેલું, પણ અમારા ઘરમાં તો એક સાંધીએ ત્યાં 13 તૂટે એવો ઘાટ છે. સંસાર ભોગવવા કરતા થીગડા મારવાનું જ કામ તારે કરવું પડશે. પાર્વતીએ ઉલટભેર કહેલું, વારું, તમે કહેશો તેટલા થીગડા મારી આપીશ. થીગડા મારતા હું નહીં થાકું. પણ આજે એ ક્યાં છે? એ આકરે થાકી જ ને. વેવ આગળ દીવો કરવા અને ફાણસ સળગાવવા પ્રભાશંકરે દીવાસળી શોધી, પણ ચડી નહીં. પણ દીવાસળી શોધતા એક દાબડામાંથી સોય દોરો જડ્યા. એ લઈને પ્રભાશંકર ઓટલે ગયા. શેરીના દીવાને અજવાળે એમણે કેટલું થીગડું મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો. પોતાની બેસવાની ગાદી નીચે સંગ્રેલા ગાભા ચિત્રામાંથી માપસરનો એક ટુકડો કાઢ્યો. એનો રંગ કોટના રંગને મળતો નહોતો આવતો, પણ એવું કપડું ક્યાંથી લાવું? આ કોટને હસમુખ જેટલા વર્ષ થયા. મિલિટરીના સસ્તે ભાવે કાઢી નાખેલા કપડામાંથી મણિશંકર એ લઈ આવેલો. દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવીને સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકતી ભીની કરી ને છેડે વળ ચડાવ્યો. ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને. એટલામાં તો શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને ભીંતના પોપડા ઉખેડતો પ્રભાશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું, કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે? પેલા કિશોરે કહ્યું, હા દાદા. કિશોરના માનવાચક સંબોધનથી પ્રોત્સાહન પામીને પ્રભાશંકરે કહ્યું, ભાઈ મને જરા સોયમાં દોરો પરોવી આપને. મનુએ કહ્યું, દાદા એક શરત, તમારે વાર્તા કહેવી પડશે. પ્રભાશંકર હસીને બોલ્યા, વાતો તો તારી દાદીને કહેતા આવડતી, હું તો. એમને વચ્ચેથી જ અટકાવીને મનુ બોલ્યો, ના દાદા, એમ બાનું કાઢો તે નહીં ચાલે. દાદીએ તમને તો ઘણી બધી વાતો સંભળાવી હશે, એમાંથી એક તો કહો. પ્રભાશંકર હાર્યા. એમણે કહ્યું, વારું, તું દોરો પરોવી આપ એટલે વાર્તા કહું. મનુએ ઝટ દોરો પરોવી આપ્યો. પ્રભાશંકરે પેલા કપડાનો ટુકડો જોડીને જેવા સૂજે તેવા બખિયા ભરવા માંડ્યા. મનુ પાસે સરીને કુતૂહલથી વિસ્ફારિત નેત્રે એમની પાસે બેઠો. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી. ઘણા ઘણા વર્ષ પહેલાની વાત છે. મનુએ પૂછ્યું, કેટલા? 100, 200? પ્રભાશંકરે કહ્યું, ના, 1000 વર્ષ પહેલાની વાત છે. ત્યારે એક રાજા હતો, એને એક રાજકુમાર, એનું નામ ચિરાયુ. બાળપણથી જે ભારે ફૂટડો, જે એને જુએ તેના પર વારી જાય. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. એને જોઈ જોઈને રાજા અને રાણીની આંખમાંથી આંસુ વહી જાય. મનુએ પૂછ્યું, એ તે કેવી નવાઈની વાત? આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજા રાણી આંસુ પાડે? પ્રભાશંકરે કહ્યું, હા ભાઈ, એ આવો રૂપાળો હતો તેથી જ એને જોઈને રાજારાણીને એમ થાય કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાય જ જશે. આથી એમને દુઃખ થાય ને આંસુ આવે. મનુએ હોંકારો પૂરતા કહ્યું, પછી? પ્રભાશંકરે વાત આગળ ચલાવી. આમ મહિના વીતતા જાય છે, વરસ વીતતા જાય છે. રાજકુમાર 16 વર્ષનો થયો. વરસગાંઠ આખા રાજમાં ધામધૂમથી ઉજવાઈ. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યા છે. નગરની બહાર મોટા વડની છાયામાં એઓ ધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયા. સોનાના થાળમાં ફળ ધરીને કહ્યું, મહારાજ, અમારી એક ઈચ્છા પૂરી કરશો? સિદ્ધ પુરુષે પૂછ્યું, શી ઈચ્છા છે બોલો? રાણી બોલી, અમારો એકનો એક રાજકુમાર સદા છે તેવોને તેવો ફૂટડો ને જુવાન રહે એવી અમારી ઈચ્છા છે. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, એકવાર બરાબર વિચાર કરી લો. રાજાએ કહ્યું, મહારાજ, અમે તો રાત દિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ. અમારે હવે જાજો વિચાર કરવાનો છે જ નહીં. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, હું એને માટે ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે એણે શરીરથી કદી અળગું નહીં કરવું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહીં. એની કાયા સહેજ પણ કરમાશે નહીં. રાજા અને રાણી આ સાંભળીને હરખથી ઘેલા ઘેલા થઈ ગયા. એમણે લળીને સિદ્ધ પુરુષની ચરણ જ માથે ચડાવી. સિદ્ધ પુરુષે પછી કહ્યું, પણ એક વાત છે, જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે, પછી એ મોટું ને મોટું થતું જશે. આ સાંભળીને રાજા ને રાણીના મોઢા પર ચિંતાની છાયા પથરાઈ ગઈ. પછી રાજા બોલ્યા, અમારા વાલા દીકરાને માટે અમારા મનમાં ખરાબ વિચાર તો નહીં જ આવે, પણ ન કરે નારાયણ. રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું, હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહીં શકાય? સિદ્ધ પુરુષે કહ્યું, સાંધી તો શકાશે, પણ તે ભારે વિકટ કામ છે. રાજા રાણી એકી સાથે પૂછી ઉઠ્યા, કેમ? સિદ્ધ પુરુષ બોલ્યા, એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલા વર્ષ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી એક બીજી શરત છે, એ બધા વર્ષો આપનારે એ વર્ષો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ. એ વર્ષો કશાય કલંક વગરના હોવા જોઈએ. આ સાંભળીને રાજારાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા, પણ પછી તરત કહ્યું, ભલે મહારાજ, અમને બધી શરત મંજૂર છે. સિદ્ધ પુરુષે કહ્યું, હજુ એકવાર વિચાર કરી લો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે તો એક સાથે બધા વીતેલા વર્ષોની અસર એની કાયા પર થશે, અને જ્યાં સુધી એને સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જ જશે. પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી એ મરશે નહીં. રાજા રાણીને હવે કશું સાંભળવું જ નથી. એમણે તો આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર માંગ્યું. સિદ્ધ પુરુષે એ વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું. પછી રાજારાણી તો રાજમહેલમાં આવ્યા. મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે દમામથી રાજપુરોહિતોને હાથે રાજકુમારને એ રેશમી વસ્ત્ર પહેરાવવાની વિધિ થઈ. મનુએ પૂછ્યું, પછી? પ્રભાશંકર બખિયા ભરતા ભરતા બોલ્યા, પછી તો વરસ પછી વરસ વીતતા જાય છે. રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયા, પણ ચિરાયુ તો એવો ને એવો ફૂટડો 16 વર્ષનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજશોખમાં પડી ગયો. એક રાજકુમરીને પરણે ને મોટી ઉંમરની થાય એટલે એને છોડી દે ને બીજી રાજકુમરીને પરણે, આનો કંઈ પાર જ ન રહ્યો. એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા હતા ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી. રાજા એને સમજાવીને છાની રાખવા ગયા, ત્યાં એ જીભ કરડીને મરી ગઈ. રાજા રાણી આથી બહુ ઉદાસ થઈ ગયા. આથી એમનાથી બોલાઈ ગયું, આના કરતા તો જુવાની ન હોય તે સારું. ને તરત જ પેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે થયું. ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું ને કાણું પડતાની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી પડી અને શરીરે પરુ દૂજતા ઘારા ઉભરાઈ ઉઠ્યા. એને જોઈને લોકો મોં ફેરવીને લઈને નાસવા લાગ્યા. ચિરાયુ તો પડતો આથડતો રાજારાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો, મને બચાવો, મને બચાવો. રાણીની આંખમાંથી 14 આંસુ વહેવા લાગ્યા. એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી. એ બખિયા ભરે, પણ વસ્ત્ર તો સંધાય જ નહીં. પછી રાજાએ સાંધવાનો પ્રયત્ન કર્યો, પણ વસ્ત્ર સંધાય જ નહીં. રાજારાણી પાપમુખ થોડા જ હતા. પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો, પણ ફોકટ. આમ દિવસે દિવસે કાણું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલા કલંક વગરના વરસ કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની આ દશા જોઈને મરણ શરણ થયા. પછી ચિરાયુ તો નીકળી પડ્યો. મનુએ પૂછ્યું, પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું? પ્રભાશંકર બોલ્યા, એને મનમાં એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કે કોઈકવાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચિત્રેહાલ દશામાં આવીને આંગણે ઊભો રહે ને બોલે છે, થીગડું મારી આપશો? પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે, જવાબ ન મળતા આખરે ચાલ્યો જાય છે. મનુ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી એ કશું બોલ્યો નહીં. પછી કશોક વિચાર આવતા એની આંખ ચમકી ઉઠી ને બોલી ઉઠ્યો, દાદા તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો, તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો, આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું, પછી એને રખડવાનું તો મળશે ખરું ને? પ્રભાશંકરે કહ્યું, હા. મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકરે ઘડીભર સ્થિર થઈને બેસી જ રહ્યા. પછી બખીઓ ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂપી ગઈ એટલે સોય દોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા. મારો જે સાચો ભાવક છે તે તો કૃતિમાં મેં જે કર્યું તેને સૂક્ષ્મતાથી પામી શકશે, કે જો ન પામી શકે તો એની દયા ખાઈને એ સૂક્ષ્મતાને કાઢી નાખું અને એની કક્ષાએ નીચો ઉતરીને લોકપ્રિય થવા મથું તો મને લાગે છે કે હું બંનેને અન્યાય કરું છું. એ રીતે મારી પ્રજા કોઈ દિવસ સંસ્કારિતાની દિશામાં આગળ વધવાની નથી. લોકપ્રિયતા, સમાજભિમુખતા કે વાચકાભિમુખતા જેવા પ્રશ્નો મારી દ્રષ્ટિએ તો અપ્રસ્તુત છે. નહીં તો ભવભૂતિને કેમ કહેવું પડત કે કાલોયમ નિર્વધી વિપુલા છે પૃથ્વી? હું શા માટે એવો આગ્રહ રાખું કે મારો જમાનો મને તરત જ ઓળખે, 5 વર્ષમાં જ મારો પ્રભાવ એવો પડે કે બધા મને તરત ખભે બેસાડી દે, ચંદ્રકો મળી જાય, મારી કૃતિઓ પાઠ્યપુસ્તક તરીકે આવી જાય.